તારીખ 16/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 472 અને 473 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 813
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 472 ચાલે છે. 386 છેલ્લો પેરેગ્રાફ. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂચે છે. આ પત્રમાં પોતાને કંઈક વિશેષ પૂર્ણ આવી છે, કેમ કે બીજ જ્ઞાનનો વિષય ચાલ્યો છે અને સૌભાગભાઈનો મેળાપ આ એક મુદ્દા ઉપર એમને થયો છે. એમની સ્વરૂપ જાગૃતિ પાછી આજ નિમિત્તે શરૂ થઈ છે. એ વિષય કેટલો મહત્વનો છે એ એમણે આ પત્રમાં સારી રીતે સ્થાપ્યું છે. અમે એક બીજી વાત પણ લખે છે, એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂચે છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે. ચંદન વૃક્ષની જે ઉપમા આપી છે એ ગુણવાચક નથી આપી, અવગુણવાચક આપી છે. એટલે આખી બીજી જ રીતે વાતને મૂકી છે. ઉપમા તો ઉપમા છે, સામાન્ય રીતે કોઈ પણ ઉપમામાં એક પોઈન્ટ જ લેવાનો હોય છે, બાકી બીજું બધું ગૌણ કરવાનું હોય છે.
બરાબર.
એવી રીતે અહીંયા પણ સમજો, આત્મા છે તે ચંદન વૃક્ષ છે, તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે વસ્તુ તેની સુગંધનો વિશેષ બોધ કરે છે. એટલે અહીંયા આત્માને સમીપે જે વાત છે એ આત્માની સુગંધ શબ્દની બાજુમાં એમણે આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. એટલે અહીંયા એ દુર્ગંધને સુગંધ કહે છે. તો કે ચંદન વૃક્ષમાં તો સુગંધ જ હોય, પણ અહીંયા સુગંધની વાત નથી, અહીંયા દુર્ગંધની વાત છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે. જેમ જેમ આઘેના વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે. અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે, અર્થાત ચંદન પછી તે સુગંધ પરિણામ કરતું નથી. એટલે માનો કે આ બાજુ થાય છે, મૈસૂર બાજુ ચંદનના વન હોય છે આખા, વન એટલે ઘણા ઝાડોનો સમૂહ, સમૂહવાચક શબ્દ છે વન, વન એટલે અંદર ઘણા વૃક્ષો હોય, તો ત્યાં તો સુગંધ ખૂબ જ હોય. પછી આજુબાજુના વૃક્ષમાં પણ સુગંધ આવે એટલે એની સુગંધ ફેલાયેલી હોય. વૃક્ષમાં તો શું આવે, પણ હવામાં એ સુગંધ ફેલાયેલી હોય એટલે આજુબાજુના વૃક્ષોમાં પણ જાણે સુગંધ આવતી એમ લાગે. બહુ દૂર જાઓ એટલે બિલકુલ સુગંધ ન આવતી હોય, કેમ કે ત્યાં સુધી સુગંધ ફેલાતી ન હોય. એ દ્રષ્ટાંત છે. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ. ક્યાં સુધી કીધો? જ્યાં સુધી વિભાવ પરિણામને ભજે છે એટલે સુગંધ નહીં, વિભાવ છે એ દુર્ગંધ છે ખરેખર. એટલે સુગંધ નહીં બાજુમાં આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. એને સુગંધ શું કહેવી? વિભાવને કાંઈ સુગંધ કહેવાય? પણ ચંદન વૃક્ષ છે એટલે ઉપમા આપી છે ચંદન વૃક્ષની, ચંદન વૃક્ષમાં તો સુગંધ હોય. એટલે એ દ્રષ્ટાંતે આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ. અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે, એ કર્મના પરમાણુ છે.
બરાબર.
સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, સૂક્ષ્મ કર્મના પરમાણુઓ બહુ સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાન ગોચર છે. કોઈ મનુષ્યને, ચાર ગતિના કોઈ જીવને કે ઠેઠ 12મા ગુણસ્થાન સુધીના જીવને દેખાતા નથી. એમાં એની અમુક છાયા પડે છે. એ છાયામાં પણ આશ્ચર્યચિહ્ન મૂક્યું, કેમ કે જેવો વિભાવ એવો અમે કર્મ બંધાય, જેવો વિભાવ એવો કર્મ બંધાય. ક્રોધ થાય તો ક્રોધની છાયા પડે, લોભ થાય તો લોભની છાયા પડે, માયા થાય તો માયાની પ્રકૃતિ બંધાય. એવી રીતે છાયારૂપ સુગંધ વિશેષ પડે છે. જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. હવે એમાં સૂક્ષ્મ પરમાણુમાં બીજી વાત જે લીધી છે એ શ્વાસોશ્વાસની પણ લીધી છે. એ શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે, એમાં પણ એની છાયા પડે છે. એટલે વિભાવના પરિણામની અંદર એની પરિણામ શ્વાસોશ્વાસની ગતિ છે. વિભાવ ઘટે તો શ્વાસોશ્વાસનું ગતિ ઘટે, વિભાવ વધે શ્વાસોશ્વાસ વધે. એવી રીતે આંખના પલકારામાં ફેર પડે. એમ જે નજીકમાં પરમાણુઓ રહ્યા છે એમાં એના ઉપર એની અસર પડે છે. એ સિવાય એમણે એક વિશેષ ઉપમન કરતા પણ સુધારસ છે, તેમાં આત્મા વિશેષ સમીપને વર્તે છે. એ શ્વાસોશ્વાસ કરતો પણ જેને અંદર અમી વર્ત, અમી આવે છે મુખમાં, મુખરસમાં અમી આવે છે, અને વિશુદ્ધ પરિણામો સાથે જેનો સંબંધ છે, ત્યાં એમ લેવું કે આત્મા થોડો સમીપપણે વર્તે છે. માટે તે આત્માની વિશેષ છાયા સુગંધનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. એટલે ધ્યાનને એને થોડો સંબંધ છે, એકાગ્રતાને આ પ્રકારનો સંબંધ છે, પવનની સાથે સંબંધ છે, આંખના પલકરાઓ સાથે સંબંધ છે, અને કોઈ કોઈ જીવોને સુધારસ પણ એટલે મુખરસ પણ પ્રગટ થાય છે એને સાથે પણ સંબંધ છે. અને એ પ્રકાર જે ધ્યાનનો હોય છે કે આત્મા થોડોક સમીપપણે વર્તે છે એમ લેવું. એટલે સમીપપણે વર્તે છે એનો શું અર્થ છે કે ત્યાં આત્મભાવો આવિર્ભૂત થાય છે. આત્મભાવ વિશેષપણે આવિર્ભૂત થાય એવી સમીપતા પણ ત્યાં હોઈ શકે છે, થઈ શકે છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. આ એમણે સંક્ષેપમાં લખ્યું છે, પણ એમ કે રૂબરૂમાં કોઈ આ વિષય તમને વિશેષપણે સમજાવશું એટલે એમ લાગે છે કે આ બધો વિષય પાછો એમણે ઈડરમાં એમની સાથે લીધો હોય. ત્યાંય 10 દિવસ રોકાણા છે, 10 દિવસ સાયલા રોકાણા છે, પણ ત્યાં ડુંગરભાઈ વગેરે બીજા પછી કોઈ મૂકશું, એમના દીકરાઓ છે, પરિવાર છે, બીજા પણ નજીકના એમના સ્નેહીઓ બધા ભેગા થાય ને બોલાવે, સ્વાભાવિક છે કે ઘરે કોઈ મહાપુરુષ આવ્યા હોય તો ભાઈ તમે આવો, પછી બધે કાંઈ નહીં તો સાંભળો, દર્શન કરો, આમ છે તેમ છે. એમાં કાંઈ એમને આવો બધો સૂક્ષ્મ વિષય ખોલવાનો કોઈ મોકો નહીં મળ્યો હોય, એટલે પછી આ બધો વિષય એમને ઈડર પાછો લીધો હશે. એ ઉપરાંત તે ત્યાં ધ્યાનસ્થ અવસ્થામાં વિશેષ રહ્યા હશે ઈડરમાં. એ ધ્યાનસ્થ અવસ્થામાં એમણે નેત્રો દ્વારા, મુખમુદ્રા દ્વારા, અને એ સિવાય એમનો જે કાય યોગની સ્થિરતા છે, એ બધા પ્રકારે એમનું જે પરિણમન છે, જ્ઞાન ધારા છે, આત્મધારા, ચૈતન્ય ધારા વધારે એક્સપોઝ થાય અને સુભાષભાઈ વિષયને વધારે ગ્રહણ કરી શકે. પ્રેક્ટિકલ સાઈડથી કેટલું જ્ઞાન એમણે એમને આપ્યું હશે. કે તમે જુઓ તમારા જ્ઞાનમાં, તમારા જ્ઞાનમાં તમે જુઓ કે તમારું જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનને તમે વધારે સૂક્ષ્મતાથી જોઈને જુઓ કે તેની વ્યાપકતા ક્યાં સુધી છે, દેહમાં વ્યાપે છે, જોડે રહેલા રાગમાં વ્યાપે છે. એ જ્ઞાનમાં જ એની વ્યાપકતા સમાપ્ત થાય છે. જ્ઞાનની વ્યાપ્તિને તપાસો. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાનની વ્યાપ્તિ સમાપ્ત થતી ભાષે નહીં, અનુભવમાં આવે નહીં, પકડાય નહીં, ત્યાં સુધી જુઓ. હજી વધારે ધ્યાનથી જુઓ તો તમારા જ્ઞાનની વેદકતા પણ પ્રત્યક્ષ છે. એમ પ્રયોગ કરાવ્યા હોય મનમાં જ છે. કેમ કે એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે એમની યોગ્યતા પાકી ગઈ છે, નિર્મળતા આવી ગઈ છે, અને હવે આ જે કાંઈ વિષય ચાલે છે એને ગ્રહણ કરી શકવાની યોગ્ય છે. એટલે ત્યાં એમને બરાબર યથાર્થ પ્રકારે બીજ જ્ઞાનની પ્રાપ્તિ ઈડરમાં થઈ છે. એટલે વિષય એમને આમાં તો લખાણમાં થોડો આવ્યો હોય પણ વિશેષપણે ખોલ્યો હશે ત્યાં. એ રીતે અહીંયા આ પત્રની અંદર વિજ્ઞાનનો વિષય જુદા જુદા પડખેથી એમણે ચર્ચ્યો છે. વર્તમાન ઉપલબ્ધ જૈન સાહિત્યમાં, જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાનનો વિષય ક્યાંય એટલો જોવા મળ્યો નથી. એટલે એમણે ખોલીને આ પત્રમાં મૂક્યો છે. એટલો એક વિશેષતા છે એમના વચનોમાં. ઘણી માર્મિક વાતો અને અધ્યાત્મને રહસ્યભૂત વાતોનો ખોલી છે એમણે. એ એમનો માત્ર ઉપકાર નથી સુભાષભાઈનો, પણ એમાં ઉપકાર છે. એ વાત વિસ્મરણ કરવા જેવી નથી. એટલે એમણે એમના મૃત્યુ પછી એ લખ્યું કે મોક્ષ એ શ્રી સુભાષને વિસ્મરણ કરવા યોગ્ય નથી. છતાં જો વિસ્મરણ કોઈ કરે તો એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એમણે સ્પષ્ટ આજ્ઞા આપી કે મુમુક્ષુ એ મુમુક્ષુને સંબોધીને જ વાત છે, શ્રી સુભાષનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. સ્મરણમાં રાખ્યું એને એ કહેવાય કે સુભાષભાઈની જે યોગ્યતા હતી એ યોગ્યતાનું ચિત્ર આપણને સમજાય અને આપણા આત્મામાં કંઈક એની અસર ચોંટે તો પછી વિકલ્પાત્મક સ્મરણનો સવાલ નથી રહેતો. એ અસર છે એ એક કાયમી ચીજ છે. એટલે પછી વિસ્મરણનો સવાલ ઊભો નથી થતો. પ્રણામ પહોંચે. 472મો પત્ર સમાપ્ત થાય છે. 473મો પત્ર પણ સુભાષભાઈ ઉપર છે. એ પોતે મુંબઈથી જ આ પત્ર લખે છે. બધા 71-72 બધા મુંબઈથી છે. પત્ર આજે પહોંચેલ છે. એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કાંઈ વેપાર આદિના એક પછી એક વિચાર કર્યા કરે છે અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કાંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો નિર્વિકલ્પ જેવો કરી નાખવા. શું છે સ્વભાગભાઈને વેપારની અંદર પણ અવળું કરતાં અવળું વધારે પડતું હશે. પ્રારબ્ધ એવો કે માલ લઈએ ને ભાવ ઘટી જાય. એ ઋણનો વેપાર કરતા મુખ્યપણે ઋણની સિઝનમાં એટલે જ્યારે એ વખતે એક તો સ્થિતિ નબળી હોય ને એમાં પાછો ખોટનો વેપાર થાય એટલે મૂંઝવણ થાય, રસ્તો ન જડે. એટલે એક પછી ઘણા વિચાર કરે તો પછી આમ કરવું, બીજો વેપાર કરવો, ફણાનું કરવું, ઢીંકણું કરવું, ફણાનું કરવું. પણ હવે તમારે ઉદય જ પ્રતિકૂળતાનો ચાલે છે, ત્યાં તમે ગમે એ વેપાર કરો તો ઊંધો જ પડવાનો છે, હવળ પડવાનો જ નથી. પણ એ વખતે જેમ હાર્યો જુગારી બમણું રમે એમ નુકસાન જાય ત્યારે વધારે ને વધારે એ નુકસાનને કવર કરવા માટે વેપાર કરવાની વૃત્તિ વેપારી જીવનીથી આવે છે. એટલે એમ લખે છે કે એ મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં એટલે અનુકૂળતા મેળવવાની ઉતાવળ, કેમ કે પ્રતિકૂળતાને લઈને મૂંઝવણ આવી છે. એટલે એ મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં પોતે કોઈ યોગ્ય પગલું ભરે છે કે અયોગ્ય પગલું ભરે છે એનો ખ્યાલ નથી પછી રહેતો. એને એમ કહેવાય ને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાઈ જાય છે, હેસ્ટી ડિસિશન. શાંત ચિત્તે વિચારીને કોઈ પગલું તમે ભરો ત્યારે તમે એના ચારે પડખા તપાસવાનો તમને અવકાશ હોય કે ભલે થોડું મોડું કામ શરૂ થાય પણ સરખી રીતે વિચાર કરી લ્યો. અને જલ્દી જલ્દી ઉતાવળમાં નિર્ણય લેવાય ત્યારે બાકી આજુબાજુની વાત વિચારવી ભૂલી જવાય. એટલે એવી સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. અને મુમુક્ષુ હોય તો પણ મૂંઝાય ત્યારે આવી રીતે ભૂલ કરે છે પણ એ અયોગ્ય છે. યોગ્ય વાત તો એમ છે કે તેવા પ્રસંગમાં થોડો વખત ગમે તેમ કરીને કામકાજ બંધ કરી દેવું, ધંધો જ બંધ કરી દેવો, થોડો વખત નિરાંતે બેસી જવું જોઈએ. એક કોશ તકની રાહ જોવી જોઈએ કે હમણાં કાંઈ આપણું પ્રારબ્ધ બરાબર ચાલતું નથી. જ્યોતિષમાં માનતા હોય એમ કે ભાઈ ગ્રહયોગ બરાબર નથી તો હવે આજે ગ્રહો આકાશમાં ચાલે છે અને જરાક લાઈનમાં આવવા દો, આડાવડા હાલે છે. એટલે પોતાના માટે, બાકી તો જે હાલે છે એ બધાને તો આ દુનિયામાં બધા જીવવા માટે જે હાલે છે એ જ હાલે છે કહેવાની વાત છે. થોડો વખત બેસી રહીએ તો વિચારવાનો સમય મળે. નિર્વિકલ્પ એટલે એનો વિચાર જ કરવો અને વેપારનો વિકલ્પ જ ન કરવો, એવી રીતે કરી નાખવું જોઈએ. એવી એક અમને વ્યવહારિક સલાહ આપી છે વેપારના સંબંધમાં. કેમ કે એમના પરિણામો અને આત્માના હિત અહિતને એમાં સંબંધ હતો, નહીતર સંસારની વાતોમાં જ્ઞાનીઓ માથું મારતા નથી અને એ લોકમાં પડતા નથી. સ્વભાગમાં એક સમીપતા વધારે નિકટ હતા અને એમના હિત અહિતને વિશેષપણે ધ્યાન દેતા હતા, એમનું એટેન્શન હતું એના ઉપર. એટલે એ વાત લખી છે. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે. તમને જે મૂંઝવણ છે એ અમારા ખ્યાલમાં જ છે, નથી ખ્યાલમાં તો અમારે, અમારા ખ્યાલ બહાર કોઈ વાત નથી. પણ તે વિદ્યા વિના ઉપાય નથી એમ લાગે છે. એ તો તમારે ભોગવવું એ તમારા માટે ઠીક છે. અને એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી. અને આ પ્રતિકૂળતા બહુ લાંબો કાળ ચાલશે એવું કાંઈ સમજી લેવાની જરૂર છે. ઉદય અસ્ત સાથે જોડાયેલો છે, કોઈ પણ ઉદય એના અસ્ત સાથે જોડાયેલો છે. માંદગી આવે કે પ્રતિકૂળતા આવે કે કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય, એ પ્રોબ્લેમ કાયમ રહેતો નથી, એ પાછો ફેરફાર થઈ જાય છે. અને ધીરજ વગર જો વેદવામાં આવે છે તો તે સ્થિતિ અલ્પકાળની હોય તો પણ કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. એવું લંબાઈ જાય, બીજા પ્રકૃતિના પરમાણુ હોય એની સાથે જોઈન્ટ થઈ જાય, પ્રતિકૂળતા લંબાઈ જાય. એટલે પ્રતિકૂળતાને મટાડવાની ઉતાવળ પ્રતિકૂળતાને લંબાવવા બરાબર છે. અને પ્રતિકૂળતામાં શાંતિને ધીરજ રાખવીને પરિણામ સમપરિણામ રાખવા એ ઉતાવળને પ્રતિકૂળતાને સમાપ્ત કરવાનો એક ઉપાય છે. પાછો સાચો ઉપાય છે, પણ પોતાને જ્ઞાન ન હોય તો અજ્ઞાન વડે એ પોતાએ પોતાની મુશ્કેલી વધારતો જાય છે. અજ્ઞાનપણે પોતાની પ્રતિકૂળતાની મુશ્કેલી પોતે વધારી મૂકે છે. માટે હાલ તો જેમ બને તેમ ઈશ્વર ઈચ્છા અને યથાયોગ્ય સમજી મૌન પણ ભજવું યોગ્ય છે. પ્રારબ્ધ પ્રમાણે જે થવું હોય તે ભલે થાય, ને જે થાય છે તે યથાયોગ્ય જ થાય છે. કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઉદય અયોગ્ય કાળે આવતો જ નથી. પછી જીવનો અણગમો હોય કે ગમો હોય એની સાથે એને સંબંધ નથી. એ ઘણો ગમો અણગમો એના અભિપ્રાય સાથે જોડાયેલો છે, પ્રી કોન્સેપ્ટ સાથે છે, અથવા એ ગમો અણગમો પ્રેજ્યુડિશિયલ છે, અંડર સર્ટન પ્રેજ્યુડાઇસ ગમો અણગમો થાય છે. બાકી જે પરિસ્થિતિ આવે છે એ પરિપક્વ કાળે જ આવે છે. અને કુદરત ન્યાય જ કરે છે, કુદરત કોઈ દિવસ અન્યાય કરતી નથી. એટલે જે કાંઈ થાય છે એ બધું ન્યાય સંપન્ન થાય છે. તમારા જ કર્મનો હિસાબ કિતાબ છે, પછી ક્યાં સવાલ છે? ન્યાય સંપન્ન છે, ન્યાય સંપન્ન છે. ગમે તેવો પ્રતિકૂળ ઉદય પરમાર્થમાં લાગુ થઈ શકે છે, પછી ક્યાં સવાલ છે? બસ કોઈ કોઈ કલ્પના કરી કે મેરે લીએ ઠીક નહીં હૈ યા ઠીક હૈ, પહેલે સે અભિપ્રાય માન કરી લિયા હૈ, જૈસે આપકો કોઈ ચીજ ખાને મેં ભાતી હૈ, ઓર આપ કહીં ભી ખાના ખાને કો ગયા વહી ચીજ ભાડા મેં થાલી મેં આ ગઈ, આપકો અચ્છા હી લગેગા, રસ પડેગા ઇસમેં, ક્યોં કે આપકો પ્રેજ્યુડાઇસ હૈ, યે ચીજ તો અચ્છી હૈ, બરસ આઈ ગઈ આઈ, આપકા જો પરિણામ હૈ વો પૂર્વ અભિપ્રાય અનુસાર હી ચલ રહા હૈ, સબકા એસા હી હોતા હૈ સંસાર. અનુકૂળતામાં તો જીવ લાંબો વિચાર નથી કરતો, પ્રતિકૂળતામાં એને સમાધાન થતું નથી, એટલે મૂંઝવણ છે. મૂંઝવણનું કારણ શું? મૂંઝવણ શબ્દ શું કરવા લીધો છે? કે જીવને સમાધાન થતું નથી, આમ કેમ આમ શું કરવા થયું, આમ થવું જ નહોતું જોઈતું, આમ મને કેમ થયું, મને જ આમ કેમ થાય, મારે જ આમ કેમ બીનું. આ પ્રશ્ન એને આવા પ્રકારના પ્રશ્નો અંદરથી ઊભા થાય છે. ત્યારે જ્ઞાનીને જ્ઞાન છે કે આ આમ થવું જરૂરી હતું માટે એમ થયું છે અને તે યોગ્ય થયું છે. અયોગ્ય કોઈ દિવસ દુનિયામાં કઈ બનતું જ નથી. પણ જ્યારે કોઈ જીવ આત્મકલ્યાણના રસ્તે ચડે છે એવા પ્રસંગોમાં ત્યારે એ પ્રસંગને વિશેષ ઉપકારી ગણવામાં આવે છે કે જો આમ ન બન્યું હોત તો આપણે આ રસ્તે ન ખેડ્યા હોત. પણ એવું જરૂરી નથી કે બધા જીવોને પ્રતિકૂળતા આવે એટલે બધા આત્મકલ્યાણના રસ્તે ચડી જાય. કોક જ ચડે છે, બાકી ચડતા નથી. તો પણ જે થયું છે એ તો બરાબર જ થયું છે. કુદરતે જે હિસાબ કર્યો છે એમાં ભૂલ નથી. કોમ્પ્યુટર ભૂલ કરે, કુદરત ભૂલ નથી કરતી. માણસ ભૂલ કરે, માણસની બુદ્ધિ ભૂલ કરે, પણ કુદરત ભૂલ નથી કરતી. એવો પરમાણુનો પણ સ્વભાવ છે. કર્મના પરમાણુ એ છેતરતા નથી અને સર્વજ્ઞના જ્ઞાનમાં તો સવાલ જ નથી કે એને ખબર ન પડે. સર્વજ્ઞ તો સર્વચક્ષુ છે અને કર્મના પરમાણુ સાવ આંધળા છે, તોય તે સામ્ય છે. આ એક કુદરતી વ્યવસ્થા છે. જુઓ એના તો બધા ચક્ષુ ખુલ્લા છે, પ્રદેશે પ્રદેશે કેવું જ્ઞાન વર્તે છે. તો એને તો અજાણે રહેવાનું કાંઈ સવાલ જ નથી, બધું જે થાય છે બરાબર. પણ કર્મના પરમાણુની પણ એવી જ વ્યવસ્થા છે જગતમાં. બરાબર પાકે, સમય પાકે ને પરિસ્થિતિ આવીને ઉભી રહી. એક સેકન્ડ પહેલાં કાંઈ ન હોય, બીજી સેકન્ડે ભાઈ હતા ન હતા થઈ જાય. કાંઈ ન, લાલ બુંદી જેવું શરીર હોય, તણોથી જેવું સંપૂર્ણ તંદુરસ્ત યુવાન અવસ્થા હોય. એક બગાસ આવે, આમ થાય તે વાત પૂરી થઈ ગઈ હોય. કેમ કે એનો તો એક જ સમય લાગે છે, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ ની અસંખ્યમો ભાગ છે. સેકન્ડનો હજારમો કરોડમો અને લાખમો ભાગની અસંખ્યમો ભાગ છે. ફિનિશ. ગમે એવા અનુકૂળ સંયોગો વચ્ચે બેઠેલો હોય માણસ, કોઈ પ્રતિકૂળ સંયોગ ન હોય, કોઈ ટેન્શન ન હોય, કાંઈ ન હોય. આયુષ એટલું દિલમાં લઈને આવેલો હોય જેમ. અને એ જ પ્રકારના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં શરીરને આત્મા જુદા પડી જાય એવી સ્થિતિ લઈને આવેલો છે. લોકો કારણ ગોતે, કારણ જડે નહીં. બુદ્ધિવાળા બુદ્ધિ લગાવવા જાય પણ એની બુદ્ધિ કામ કરે નહીં. એવી જ કોઈ જગતની વ્યવસ્થા છે. જગત સુવ્યવસ્થિત જ ચાલે છે, અવ્યવસ્થિત બિલકુલ ચાલતો નથી. કેમ કે દરેક પદાર્થો પોતાના ગુણધર્મ પ્રમાણે વિકારી ભાવે કે અવિકારી પણે, શુદ્ધપણે કે અશુદ્ધપણે. સંપૂર્ણ વિજ્ઞાન જાણે છે એટલે અસમાધાન થતું નથી. અને જ્ઞાનીઓને એ સર્વજ્ઞ સ્વભાવની અને સર્વજ્ઞ દશાની શ્રદ્ધા હોવાથી એને પણ અસમાધાન થતું નથી. બાકી બધાને અસમાધાન થાય છે. એક સર્વજ્ઞને નથી થતું ને એક સર્વજ્ઞના શ્રદ્ધાવાળાને, સર્વજ્ઞ શક્તિને સર્વજ્ઞ દિશાની શ્રદ્ધાવાળાને અસમાધાન. એના શ્રુત જ્ઞાનમાં પણ અસમાધાન નથી થતું. એ બરાબર છે. જે થાય તે યોગ્ય જ થાય છે, એમાં કાંઈ ઉહાપો કરવાની જરૂર નથી. સંભાવે કોઈ પણ ઉદયને જોઈ લ્યો, જોતા રહો. કાંઈ તમારા આત્મામાંથી કોઈ નુકસાન થઈને કોઈ કાંઈ લઈ જવાનું નથી. તમારો એક પ્રદેશમાં પણ ખોડખા પણ ઊભી થવાની નથી ને એક ગુણમાં પણ કોઈ ખોડખા પણ ઊભી થવાની નથી. તમારી ગુણ સંપત્તિને ગુણ નિધાન અક્ષય છે. અક્ષર કે અક્ષય છે એ બાબતમાં નિશ્ચિંત રહેવા જેવું છે. પછી વિકલ્પો ભય શો ચિંતા છે એની રાગ કરવામાં પણ કલ્પના કરે છે જીવ અને દ્વેષ કરવામાં પણ કલ્પના જ કરે છે, બીજું કાંઈ નથી. બધી કલ્પનાથી ચાલે છે, રાગ દ્વેષ બધા કલ્પનાથી ઉભા થાય છે. વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાને રાગ દ્વેષનો અભાવ થાય છે. રાગ દ્વેષ જન્મ પામતા જ નથી, રાગ દ્વેષનો અભાવ થાય છે. એ સ્વરૂપ જ્ઞાન તો રાગ દ્વેષના અભાવને ઉત્પન્ન કરનારું છે અને સ્વરૂપનું અજ્ઞાન રાગ દ્વેષને જન્મ આપનારું ઉત્પન્ન કરનારું છે, બસ બીજું કાંઈ નથી. એટલે જેમ બને તેમ ઈશ્વર ઈચ્છા અને યથાયોગ્ય સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. મૌનપણાનો અર્થ એવો કરવો કે મૌનપણું એટલે બોલવું નહીં એમ નહીં, અહીંયા મૌનપણાનો અર્થ એમ કરવો કે અંતરને વિશે વિકલ્પ ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિશેના કર્યા ન કરવા. હવે આ વેપારમાં ઠીક ન પડ્યું તો હવે આ કરીએ, આ નહીં તો આ કરીએ, આ નહીં તો આ કરીએ, એ બધા વિકલ્પ છોડી દો હમણાં.
બરાબર,
વિકલ્પ બંધ કરી દો, એ વાત જ છોડી દો હમણાં. કેમ કે તમારો જે ઉદય છે એ અનુકૂળ નથી ચાલતો, પછી જાવા નાખશો વધારે મૂંઝવણમાં આવશો, પરિણામ વધારે બગડશે. એના કરતાં પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, પ્રયાસ કરો, સંભાવમાં રહેવાનો, ધીરજ રાખવાનો, શાંત રહેવાનો પ્રયાસ કરો, પ્રયત્ન કરો અને એના માટે તમે સ્વતંત્ર છો. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. હાલ તો તમે તમારા ઉદય પ્રમાણે વર્તો એ જ માર્ગ બરાબર લાગે છે, બીજી રીતે કોઈ શક્યતા દેખાતી નથી. દોહરા વિશે લક્ષમાં છે, કાંઈ લીખ પૂછાયું હશે, કાંઈ માગ્યું હશે, કાંઈ ખ્યાલમાં છે વાત. લક્ષમાં છે એટલે ખ્યાલમાં છે વાત. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. સંસારી પ્રસંગમાં એટલે શું કે પ્રતિકૂળ સંયોગો હોય ત્યારે બીજા સત્સંગીઓ સાથે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં કરવો, અમારા માટે પોતાના માટે છૂટ રાખે છે. તમને તમે ગમે એમ લખો એનો વાંધો નથી અને ગમે તેમ અમારી પાસે રજૂઆત કરો એનો વાંધો નથી, કે કોઈ સત્સંગીઓ સાથે આ બાબતની અંદર મુમુક્ષુઓ સાથે કોઈ પ્રસંગ વાતચીતનો પણ એ નહીં રાખતા અને કોઈ વ્યવહાર પણ નહીં કરતા, લીતીદીતોનો પણ વ્યવહાર નહીં કરતા, વાતચીતનો પણ પ્રસંગ નહીં રાખતા. એટલે મુમુક્ષુઓ વચ્ચે એ પ્રકારનો પ્રસંગ, સંસારનો પ્રસંગ રહેતા પારમાર્થિક પ્રસંગ જે મોક્ષનો ખરેખર તો સંબંધ શાના માટે છે? પારમાર્થિક માટે. પછી મુખ્યતા બદલાઈ જાય, પરમાર્થની મુખ્યતા બદલાઈ જાય, પછી એ બધી લાઈન જુદી જ ચાલી જાય. અને પ્રસંગવસાત એની અંદર એકબીજાના પરિણામો વધારે ખરાબ થવાની પરિસ્થિતિ ઊભી થાય, એટલે એ પ્રસંગ એવોઇડ કરવો જોઈએ એમ કહે છે. કોઈ પણ સંસારિક પ્રસંગ મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે શરૂ નહીં થવો જોઈએ. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે ધાર્મિક સંબંધ રહેવો જોઈએ. બસ આપણે આપણા સંસારની વાતો, આપણા ઘરના, આપણા ઉદયની એ બધી વાતોમાં ખેંચવા ન જોઈએ કોઈને. સંસારીઓને નથી, મુમુક્ષુઓને નહીં ખેંચવા જોઈએ. મુમુક્ષુને એમાં પાડવા ન જોઈએ, વચ્ચે નાખવા ન જોઈએ. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે વ્યવહાર રહેવો જોઈએ. મુમુક્ષુતાનો ધાર્મિકતાનો બસ સંસારના પ્રસંગમાં અલિપ્ત રહેવું જોઈએ, કેમકે એ પ્રસંગ જ નથી ખરેખર ત્યાં. આત્મકલ્યાણનો વિષય ચર્ચવો અને એ જ વિષય મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે હોવો જોઈએ, બાકી બીજો પ્રકાર નહીં હોવો જોઈએ. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય, એટલું એમણે રાખ્યું છે. અમારે અમારી સાથે તમે એમ ગમે એ વાત કરો, અમને વાંધો નથી. શું બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય, કોઈની સાથે પ્રસંગ પાડવો જ નહીં તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપનો કાગળ આવ્યાથી આ કાગળ વ્યવહારિક પદ્ધતિમાં લખ્યો છે, કારણ કે બધા એમને વેપાર સંબંધમાં સૂચનાઓ લખી છે, એટલે વ્યવહારિક પદ્ધતિમાં લખ્યો છે. તથાપિ વિચારવા યોગ્ય છે, કેમકે તમારા પરિણામના હિત અહિત સાથે સંબંધ છે, એટલે એ દ્રષ્ટિકોણથી તમારે વિચારવા યોગ્ય છે. ભલે અમે વ્યવહારિક સૂચનાઓ લખી છે કે વેપારનો પ્રસંગ હમણાં ન કરવો, ફલાણું કરવું, ઢીકણું કરવું, પણ એમાં પણ તમારા હિત અહિતનો દૃષ્ટિકોણ મુખ્ય કરીને અમે એ સૂચનાઓ આપી છે. માત્ર વ્યવહારિક શિખામણ આપી છે એમ નથી. બોધ જ્ઞાન ઉપર લક્ષ્ય છે, કંઈક બોધ જ્ઞાન ઉપર એમણે કોઈ વાત લખી હશે, જેમ દોહરા વિશે લક્ષ્યમાં છે એમ બોધ જ્ઞાન કંઈક બોધ સંબંધી જ્ઞાન આપો, અમને અસર થાય, આત્માને બોધ થાય એવું કાંઈ, તો એ પણ લક્ષ્યમાં છે. પણ એ તો કૃપાળુદેવ જ્યારે જે વસ્તુ જોઈએ એ જ વાત કરે. વર્તમાન પરિસ્થિતિ યોગ્યતાની માપમાં આવે એના પ્રમાણમાં એને જે કહેવા યોગ્ય લાગે એટલું માપીને જોખીને આપે, બાકી બધો વાત ખ્યાલમાં છે. આગળ પાછળ એ પ્રસંગે વચ્ચે નહીં. એવી રીતે બહુ જ એક કુશળ વૈદ કે ડૉક્ટર હોય અને જ્યારે જે ડોઝ જેટલી માત્રામાં જેટલી જે વખતે દેવાની જરૂર હોય એ જ વખતે એવી રીતે એમણે ટ્રીટમેન્ટ આપી છે.
Oh,